एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવા વિચારકની વાત કરીશું જેમણે 20મી સદીના એ તોફાની સમયમાં જીવીને સત્તા, સ્વતંત્રતા અને માણસ હોવાનો અર્થ શું છે એના પર એમ કે બહુ મૌલિક અને ક્યારેક હા વિવાદાસ્પદ વિચારો રજૂ કર્યા। એમનું નામ છે હના એરેન્ટ।
હા, હના એરેન્ટ જર્મનીમાં જન્મ્યા પણ પછી નાઝીવાદના કારણે અમેરિકા જઈને વસ્યા અને એમને માત્ર રાજકીય સિદ્ધાંતકાર કહેવા કદાચ ઓછા પડે।
ખરેખર
એમના વિચારો આજે પણ એટલા જ કદાચ વધુ પ્રસ્તુત છે। આ સર્વાધિકારવાદ કેવી રીતે આવે છે, ખરી રાજકીય સ્વતંત્રતા શું છે, જાહેર જીવન કેમ જરૂરી છે, આ બધું સમજવા માટે એરન્ટના વિચારો મતલબ ખૂબ મહત્વના છે।
અને એમની પોતાની જિંદગી પણ એક યહૂદી શરણાર્થી તરીકેનો અનુભવ, લગભગ 14 વર્ષ રાજ્યવિહીન રહેવું, આ બધું એમના ચિંતનનો પાયો બન્યો ને?
બરાબર, એમના અંગત અનુભવો એમના વિચારોમાં ઊંડે સુધી વણાયેલા છે।
હા, તો આજની આપણી ચર્ચાનો હેતુ પણ એ જ છે। આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે એમના જીવનના, ખાસ કરીને એ ભયાનક સમયના અનુભવો એમના વિચારોમાં કેવી રીતે દેખાય છે, કયા અનુભવો એમને એવા તારણો સુધી લઈ ગયા જે આજે પણ આપણને એમ કે વિચારતા કરી મૂકે છે।
ચોક્કસ, આપણે એમના જીવનના મુખ્ય પડાવ, એમના ક્રાંતિકારી વિચારો અને એમના મુખ્ય પુસ્તકોની વાત કરીશું। તો ચાલો હન્ના એરન્ટની આ બૌદ્ધિક સફરની થોડી વિગતે વાત શરૂ કરીએ, જોઈએ કે આપણા સમય માટે શું અર્થ ધરાવે છે।
એમનો સમય એટલે 20મી સદી કેટલી ઉથલપાથલ હતી?
હા, જરા વિચારો, જર્મનીમાં વાઇમાર રિપબ્લિકની અસ્થિરતા, પછી હિટલર અને નાઝીવાદનો ઉદય ભયાનક, પછી બીજું વિશ્વયુદ્ધ, હોલોકોસ્ટની એ અકલ્પનીય ક્રૂરતા, અને યુદ્ધ પૂરું થયું ત્યાં શીતયુદ્ધ શરૂ। આ બધી ઘટનાઓ એ માત્ર ઇતિહાસ નહોતો, એ એરન્ટના જીવનનો અને એમના વિચારોનો એમ કહી શકાય કે એક જીવંત ભાગ હતો।
અને એ સમયનું બૌદ્ધિક વાતાવરણ પણ ભારે ગરમાગરમ હતું નહીં, યુરોપની સભ્યતા જાણે સંકટમાં હતી।
બરાબર, અને એમના પર જર્મન ફિલોસોફીનો તો ઊંડો પ્રભાવ હતો જ। હસરલ, હાઇડેગર, જાસ્પર્સ પણ એ માત્ર પુસ્તકોમાંથી નહોતા
શીખ્યા।
પેરિસમાં, ન્યૂયોર્કમાં બીજા દેશ નિકાલ પામેલા બૌદ્ધિકો સાથે એમની બેઠકો થતી, અને એમનું આખું ચિંતન જુઓ તો એરિસ્ટોટલથી લઈને માર્ક્સ સુધીના પશ્ચિમી વિચારકો સાથેનો એક સતત સંવાદ લાગે। પણ સૌથી વધુ અસર કદાચ એમના પોતાના અનુભવની હતી, હોલોકોસ્ટમાંથી બચી નીકળેલા એક યહૂદી શરણાર્થી તરીકેનો અનુભવ।
હા, એ જ એમના રાજકીય ચિંતનનું કેન્દ્ર બની ગયું,
અને એટલે જ એમના વિચારો આટલા નક્કર લાગે છે। કોઈ હવાઈ કિલ્લા નથી, એ જીવાયેલા અનુભવોમાંથી ઘડાયેલા છે।
એમના શરૂઆતના જીવન વિશે થોડું કહો ને। જન્મ તો જર્મનીમાં થયેલો ને?
હા, 1906માં લિન્ડનમાં, એક બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં। ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, યુનિવર્સિટી ઓફ માર્બર્ગમાં તો એમણે માર્ટિન હાઇડેગર પાસે અભ્યાસ કર્યો।
અચ્છા, હાઇડેગર પાસે, જેમની સાથે પછી પેલું વિવાદ પણ જોડાયેલો છે?
હા, એમના વચ્ચે ગાઢ પણ ટૂંકો રોમેન્ટિક સંબંધ પણ હતો, જે પાછળથી ઘણી ચર્ચાનો વિષય બન્યો। પછી એમણે કાર્લ જાસ્પર્સના માર્ગદર્શન હેઠળ હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી PhD કર્યું। વિષય હતો સેન્ટ ઓગસ્ટિનમાં પ્રેમનો ખ્યાલ।
પણ પછી 1933 આવ્યું, હિટલર સત્તા પર, એ એમના જીવનનો મોટો વળાંક હતો ખરું?
બિલકુલ, એ સમયે તેઓ યહૂદી સંગઠનો માટે કામ કરતા હતા, એના કારણે ગેસ્ટાપો એટલે કે નાઝી ગુપ્ત પોલીસે એમની ધરપકડ કરી। થોડો સમય જેલમાં રહ્યા પછી એમને સમજાયું કે હવે જર્મનીમાં રહેવાય એમ નથી,
અને ત્યાંથી એમની પલાયનની એક શરણાર્થી તરીકેની સફર શરૂ થઈ। પહેલા પેરિસ ગયા?
હા, પણ ત્યાંય શાંતિ ક્યાં હતી? 1940માં જર્મનીએ ફ્રાન્સ પર કબજો કર્યો, એમને ફરી પકડવામાં આવ્યા અને ગર્લ્સ નામના એકાગ્રતા શિબિરમાં મોકલી દેવાયા।
ઓહો, એ તો બહુ ભયાનક જગ્યાઓ હતી
ખરેખર, પણ સદભાગ્યે તેઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા અને 1941માં એમના પતિ હેનરીચ બ્લુચર સાથે તેઓ અમેરિકા પહોંચ્યા શરણાર્થી તરીકે, જેમની પાસે કોઈ દેશની નાગરિકતા નહોતી.
રાજ્યવિહીન આ શબ્દ એમના લખાણોમાં વારંવાર આવે છે, 1937 થી 1951 સુધી.
હા, અને એ અનુભવ એમના માટે ખૂબ જ ખૂબ જ મહત્વનો હતો. એમણે જાતે અનુભવ્યું કે જ્યારે તમારી પાસે કોઈ રાજકીય સમુદાયનું સભ્યપદ ન હોય, જ્યારે તમારી પાસે અધિકારો રાખવાનો અધિકાર જ ન હોય, ત્યારે બાકીના માનવ અધિકારો કેટલા પોકળ સાબિત થાય છે.
અમેરિકામાં શરૂઆત તો સંઘર્ષમય રહી હશે,
રહી જશે, પણ ધીમે ધીમે એમણે પોતાની જગ્યા બનાવી. સંપાદક તરીકે કામ કર્યું, યહૂદી સાંસ્કૃતિક સંગઠનોમાં કામ કર્યું, અને પછી શૈક્ષણિક જગતમાં આવ્યા. શિકાગો, પ્રિન્સ્ટન.
પ્રિન્સ્ટનમાં તો તેઓ પ્રથમ મહિલા હતા જેમને સંપૂર્ણ પ્રોફેસરનું પદ મળ્યું.
સાચી વાત. અને છેવટે ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચ એમનું બૌદ્ધિક ઘર બન્યું, અને 1951માં આખરે એમને અમેરિકન નાગરિકતા મળી. એ ક્ષણ એમના માટે કેટલી રાહત અને ગૌરવની હશે.
ચલો હવે એમના કેટલાક મુખ્ય પુસ્તકો અને વિચારોની વાત કરીએ. પેલું એમનું પહેલું મોટું પુસ્તક ધી ઓરિજિન્સ ઓફ ટોટેલિટેરિયનિઝમ 1951માં આવેલું.
હા, એ પુસ્તકે ખળભળાટ મચાવી નીકળ્યો હતો. એમણે નાઝીવાદ અને સ્ટાલિનવાદનો અભ્યાસ કરીને કહ્યું કે આ કોઈ જૂના જમાનાની તાનાશાહી નથી, આ કંઈક સાવ નવું છે, સર્વાધિકારવાદ.
એ કેવી રીતે અલગ હતું?
એમણે દલીલ કરી કે સર્વાધિકારવાદનો હેતુ માત્ર વિરોધને દબાવવાનો નથી, પણ વિચારધારા અને આતંકનો ઉપયોગ કરીને માણસની ઓળખ જ ભૂંસી નાખવાનો છે, એને બિનજરૂરી બનાવી દેવાનો છે. એ ખાનગી અને જાહેર જીવન વચ્ચેની ભેદરેખા જ મીટાવી દે છે. બધું જ રાજકીય બની જાય છે, પણ સાચી રાજનીતિનો નાશ થઈ જાય છે.
આ તો ખરેખર ડરાવણી વાત છે. પછી આવ્યું એમનું પુસ્તક ધ હ્યુમન કન્ડિશન 1958માં. ઘણા એને એમનું શ્રેષ્ઠ કાર્ય માને છે.
હા, એમાં એમણે વિટા એક્ટિવા એટલે કે સક્રિય જીવનના ત્રણ મુખ્ય પાસા બતાવ્યા. પહેલું શ્રમ, લેબર, એટલે શરીર ટકાવી રાખવાની જૈવિક પ્રવૃત્તિઓ, ખાવું, પીવું વગેરે. બીજું કાર્ય, વર્ક, એટલે કે દુનિયામાં ટકી રહે એવી વસ્તુઓ બનાવવી, મકાન, ઓજારો, કલા, આ બધું.
અને ત્રીજું અને એમના મતે સૌથી મહત્વનું ક્રિયા, એક્શન, આ શું છે જરા સમજાવશો?
ક્રિયા એ એરેરન્ટ માટે અનન્ય માનવીય ક્ષમતા છે. એ છે જાહેર ક્ષેત્રમાં બીજા લોકો સાથે મળીને શબ્દો અને કાર્યો દ્વારા કંઈક નવું શરૂ કરવું, પોતાની આગવી ઓળખ પ્રગટ કરવી. આ જ સાચી રાજકીય પ્રવૃત્તિ છે, આ જ સ્વતંત્રતાનો અનુભવ છે.
એટલે શ્રમ અને કાર્ય તો પ્રાણીઓ પણ અમુક અંશે કરે છે, પણ ક્રિયા ફક્ત માણસ જ કરી શકે છે.
બરાબર. અને એટલે જ એમણે ખાનગી ક્ષેત્ર જ્યાં જરૂરિયાત અને શ્રમ મુખ્ય છે, અને જાહેર ક્ષેત્ર જ્યાં સ્વતંત્રતા અને ક્રિયા શક્ય બને છે, વચ્ચેનો તફાવત જાળવી રાખવા પર ખૂબ ભાર મૂક્યો. જો આ ભેદ ભૂસાઈ જાય તો સાચી રાજનીતિ પણ મરી જાય.
એટલે કે રાજકારણ એ માત્ર જરૂરિયાતો પૂરી પાડવાનું કે સમસ્યા ઉકેલવાનું સાધન નથી, પણ માણસ તરીકે આપણી ક્ષમતાઓને પ્રગટ કરવાનું, સાથે મળીને આપણું સહિયારું જગત બનાવવાનું ક્ષેત્ર છે. આ વિચાર જ ઘણો અલગ છે. પણ પછી આવ્યું પેલું સૌથી વિવાદાસ્પદ પુસ્તક આઇકમેન ઇન જેરુસલેમ 1963.
હા, એ પુસ્તક એડોલ્ફ આઇકમેન, જે લાખો યહૂદીઓને મોતને ઘાટ ઉતારવાની નાઝી યોજનાનો મુખ્ય સંચાલક હતો, એના ઇઝરાયેલમાં ચાલેલા મુકદમા પર આધારિત હતો. એરેન્ડેટે એ મુકદમો ધ ન્યૂયોર્કર મેગેઝિન માટે કવર કર્યો હતો.
અને એમણે એમાં શું કહ્યું જેનાથી આટલો વિવાદ થયો?
એમણે જોયું કે આઇકમેન કોઈ ભયાનક રાક્ષસ જેવો નહોતો લાગતો. એ તો એકદમ સામાન્ય નોકરશાહી માણસ ધરાવતો, કદાચ કહીએ તો ક્લાર્ક જેવો માણસ લાગતો હતો. અને આના પરથી એમણે પેલો પ્રખ્યાત અને કુખ્યાત શબ્દ પ્રયોગ કર્યો, અનિષ્ટની તુચ્છ સામાન્યતા,
બેનાલિટી ઓફ ઇવિલ.
એનો અર્થ શું કર્યો એમણે?
એમનો કહેવાનો મતલબ એ હતો કે આઇકમેન જેવા લોકો દ્વારા થયેલું ભયાનક અનિષ્ટ કદાચ કોઈ ઊંડી શૈતાની વૃત્તિમાંથી નહોતું આવતું, પણ એમ કે વિચારવાની અક્ષમતામાંથી આવતું હતું, બીજાના દૃષ્ટિકોણથી વિચારવાની નિષ્ફળતામાંથી, નિયમો અને આદેશોનું આંધળું પાલન કરવાની વૃત્તિમાંથી. એમણે આને વિચારહીનતા કહી. ઓ બાપરે, આ વાતથી તો જબરદસ્ત ઉભારા થયો હશે. લોકોએ એમ જ સમજ્યું હશે કે તેઓ આઇકમેનના ગુનાને ઓછો આંકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બિલકુલ, એમના પર ખૂબ ટીકા થઈ. ઘણા મિત્રો અને સાથીઓ પણ વિરોધમાં ગયા. એમના પર ઠંડા અને ઘમંડી હોવાનો આરોપ મુકાયો. એવું પણ કહેવાયું કે તેઓ હોલોકોસ્ટ દરમિયાન યહૂદી નેતૃત્વની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. પણ એમનો મુદ્દો ખૂબ ગહન અને ચિંતાજનક હતો કે ઇતિહાસમાં સૌથી ભયાનક કૃત્યો કદાચ રાક્ષસો નથી કરતા પણ એવા સામાન્ય લોકો કરે છે જો વિચારવાનું બંધ કરી દે છે.
ખરેખર વિચારવા જેવું છે. એ જ વર્ષે એમણે ઓન રિવોલ્યુશન પણ લખ્યું હતું ને, અમેરિકન અને ફ્રેન્ચ ક્રાંતિ વિશે.
હા, એમાં એમણે બંને ક્રાંતિઓની સરખામણી કરી. એમણે અમેરિકન ક્રાંતિની પ્રશંસા કરી કારણ કે એનું મુખ્ય ધ્યેય સ્વતંત્રતા માટે એક નવી રાજકીય વ્યવસ્થા સ્થાપવાનું હતું, જ્યારે ફ્રેન્ચ ક્રાંતિ એમના મતે સામાજિક પ્રશ્ન એટલે કે ગરીબી અને અસમાનતાના પ્રશ્નોમાં એટલી ગૂંચવાઈ ગઈ કે સ્વતંત્રતા સ્થાપવાનું મુખ્ય ધ્યેય હાંસલ ન કરી શકી.
પણ શું ગરીબી અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ રાજકીય નથી? એમને રાજકારણથી અલગ કેમ ગણ્યા? આ વાત મને થોડી.
હા, આ એમના વિચારોનો એક મહત્વનો અને ટીકાસ્પદ મુદ્દો છે. એરેન્ટ માટે સાચું રાજકારણ સ્વતંત્રતાના ક્ષેત્રમાં થાય છે, જ્યાં નાગરિકો સમાન તરીકે ભેગા મળીને ચર્ચા કરે, નિર્ણય લે અને સહિયારું જીવન ઘડે. ગરીબી, જરૂરિયાત, અર્થતંત્ર, આ બધા એમના મતે ખાનગી અથવા વહીવટી ક્ષેત્રના પ્રશ્નો હતા. જો રાજકારણ ફક્ત આ જરૂરિયાતો પૂરી કરવામાં જ વ્યસ્ત થઈ જાય તો સ્વતંત્રતા માટેનો જે જાહેર અવકાશ છે એ સંકોચાઈ જાય.
અચ્છા, એટલે આ ભેદ એમના માટે બહુ મહત્વનો હતો.
ખૂબ જ. અલબત્ત ઘણા વિચારકો આ ભેદ સાથે સહમત નથી. તેઓ કહે છે કે આર્થિક અને સામાજિક મુદ્દાઓ રાજકારણના કેન્દ્રમાં જ હોવા જોઈએ.
એટલે જ કદાચ તેઓ પોતાને ફિલોસોફર કહેવડાવવાનું ટાળતા હતા અને રાજકીય સિદ્ધાંતકાર કહેતા હતા, કારણ કે એમનું ધ્યાન મનુષ્યની અમૂર્ત વ્યાખ્યા પર નહીં પણ મનુષ્યો એટલે કે અનેક વચનમાં દુનિયામાં સાથે રહેતા લોકોના નક્કર રાજકીય જીવન પર હતું.
અને એમના મુખ્ય વિચારોમાં પેલો ક્રિયા અને બહુળતાનો ખ્યાલ બહુ કેન્દ્રમાં છે. રાજકારણ શક્ય ત્યારે જ બને છે જ્યારે જુદા જુદા અનન્ય દ્રષ્ટિકોણ ધરાવતા લોકો બહુલતા ભેગા મળે અને ક્રિયા કરે. એક સરખા લોકોનું ટોળું રાજકારણ નથી.
અને સાચી સ્વતંત્રતા એટલે મનમાં જે આવે તે કરવું નહીં, પણ
જાહેર મંચ પર બીજા લોકો સાથે મળીને કંઈક નવું શરૂ કરવાની, જગતને પ્રભાવિત કરવાની ક્ષમતા અને શક્તિ પણ આમાંથી જ જન્મે છે. શક્તિ કોઈ એક વ્યક્તિ પાસે નથી હોતી, એ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે લોકો સાથે મળીને સહમતિથી કાર્ય કરે છે. એ હિંસાથી સાવ અલગ છે. હિંસા સાધનો પર આધાર રાખે છે, શક્તિ લોકોની સહમતિ અને સામૂહિક ક્રિયા પર.
આ શક્તિની વ્યાખ્યા ખરેખર રસપ્રદ છે. બીજો એક અનોખો વિચાર એમણે આપ્યો, જન્મજાતતા પર ભાર. સામાન્ય રીતે ફિલોસોફી મૃત્યુ પર વધુ ધ્યાન આપે છે.
હા, પણ એરેન્ટે કહ્યું કે માનવ જીવનની સૌથી મહત્વની વાત કદાચ મૃત્યુ નહીં પણ જન્મ છે. કેમ? કારણ કે દરેક જન્મ એ એક નવી શરૂઆત છે. દરેક નવો માણસ દુનિયામાં કંઈક અણધાર્યું, કંઈક મૌલિક લાવવાની ક્ષમતા સાથે આવે છે. આ નવી શરૂઆત કરવાની ક્ષમતા જ રાજકીય ક્રિયાનો, પરિવર્તનનો અને સ્વતંત્રતાનો પાયો છે. જો બધું પહેલેથી નક્કી જ હોત તો રાજકારણ શક્ય જ ન બનત.
ગજબ, આ તો બહુ ઊંડો વિચાર છે. અને અલબત્ત અનિષ્ટની તુચ્છતા અને જાહેર વિ ખાનગી ક્ષેત્રનો ભેદ, આ બધા એમના મુખ્ય યોગદાન ગણે. બીજા વિચારકો સાથે એમની સરખામણી કરીએ તો પ્લેટો, હાઇડેગર, માર્ક્સ.
એમણે પ્લેટોની ટીકા કરી કે પ્લેટોએ ફિલોસોફરના ચિંતનને રાજકીય ક્રિયા કરતાં ઊંચું ગણાવ્યું. પોતાના ગુરુ હાઇડેગરની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો પણ એમની ફિલોસોફીને અમૂર્તતામાંથી બહાર લાવીને નક્કર રાજકીય ઘટનાઓ પર લાગુ પાડી. અને હાઇડેગરના નાઝીવાદ સાથેના જોડાણથી તેઓ હંમેશા અસ્વસ્થ રહ્યા. અને કાર્લ માર્ક્સની પણ એમણે ગંભીર ટીકા કરી.
માર્ક્સની ટીકા શા માટે?
કારણ કે માર્ક્સે ઇતિહાસ અને સમાજને સમજવા માટે શ્રમ, લેબર પર બધો ભાર મૂક્યો. એરેન્ટને લાગ્યું કે આનાથી માણસની જે વિશિષ્ટ રાજકીય ક્ષમતા છે ક્રિયા કરવાની, એનું મહત્વ ઓછું થઈ જાય છે. માણસ માત્ર શ્રમ કરનાર પ્રાણી નથી પણ એક રાજકીય કર્તા પણ છે. ટૂંકમાં એમણે રાજકારણને માનવ અનુભવના એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. એમના જીવનકાળ દરમિયાન એમના વિચારો ઘણીવાર વિવાદાસ્પદ રહ્યા પણ એમના મૃત્યુ પછી એમનું મહત્વ સતત વધ્યું છે. એમણે કોઈ તૈયાર વિચારધારા કે ઇઝમ નથી આપ્યું પણ એમના વિચારો, ખાસ કરીને લોકશાહી, નાગરિકતા અને સર્વાધિકારવાદ વિશેના આજે પણ ચર્ચાના કેન્દ્રમાં છે.
હા, એમના શબ્દપ્રયોગો અનિષ્ટની તુચ્છતા હોય કે પછી પેલો અધિકારો રાખવાનો અધિકાર, ધ રાઇટ ટુ હેવ રાઇટ્સ, એ હવે રાજકીય વિજ્ઞાન અને ફિલોસોફીમાં સામાન્ય બની ગયા છે. અને શરણાર્થીઓ અને રાજ્યવિહીનતા પરનું એમનું લખાણ એ તો આજની દુનિયામાં કેટલું બધું પ્રસ્તુત છે. જ્યારે લાખો લોકો શરણાર્થી બની રહ્યા છે ત્યારે એ અધિકારો રાખવાનો અધિકાર, એટલે કે કોઈક રાજકીય સમુદાયનો ભાગ બનવાનો અધિકાર, જેના વિના બીજા બધા અધિકારો નકામા છે, એ વિચાર કેટલો શક્તિશાળી છે.
ચોક્કસ. અને એમણે જે ચેતવણીઓ આપી હતી એ પણ આજે એટલી જ કદાચ વધુ સાચી લાગે છે. જેમ કે જાહેર ક્ષેત્રનું ધોવાણ થવું, એટલે કે એવી જગ્યાઓ ઓછી થવી જ્યાં નાગરિકો સામસામે મળીને જુદા જુદા મંતવ્યો હોવા છતાં સહિયારા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે, નિર્ણય લઈ શકે.
અને રાજકારણને માત્ર એક ટેકનિકલ સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા ગણી લેવાનું જોખમ.
બરાબર. અને એવી પરિસ્થિતિઓથી સાવધાન રહેવાની ચેતવણી જે અધિકારવાદને મજબૂત બનાવે છે. આજે જ્યારે આપણે સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ્સ, ઇકો ચેમ્બર્સ અને રાજકીય ધ્રુવીકરણ જોઈએ છે ત્યારે એરેન્ટના બહુલતા, જાહેર સંવાદ અને સાથે મળીને ક્રિયા કરવાના વિચારો આપણને ફરીથી વિચારવા પ્રેરે છે.
એમના કેટલાક અવતરણો પણ ખૂબ યાદગાર છે. એક મને બહુ ગમે છે, જે સીધું પેલી અનિષ્ટની તુચ્છતાવાળી વાતને સ્પર્શે છે. દુઃખદ સત્ય એ છે કે મોટાભાગનું અનિષ્ટ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ ક્યારે સારા કે ખરાબ બનવાનો મનસૂબો કરતા નથી.
કેટલી સાબી પણ ઊંડી વાત
ખરેખર.
બીજું એક છે, જુલમના સંજોગોમાં વિચારવા કરતા કાર્ય કરવો વધુ સરળ છે. આ જરા સમજાવશો?
હા, એટલે એ કહેવા માંગતા હતા કે સાચું વિચારવું મતલબ કે પ્રશ્નો પૂછવા, સ્વીકૃત માન્યતાઓને પડકારવી, સત્તા પર સવાલ ઉઠાવવા, એ પોતે જ એક જોખમી અને વિધ્વંસક પ્રવૃત્તિ છે. એટલે કદાચ દમનકારી શાસનમાં વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરવું સહેલું હોય, પણ ખરેખર સ્વતંત્ર રીતે વિચારવું અને એ વિચાર વ્યક્ત કરવો એ વધુ મુશ્કેલ અને જોખમી બની શકે છે.
બરાબર. અને ધ હ્યુમન કન્ડિશનમાંથી પહેલો વિચાર, ક્ષમા અને વચન આપવું, એ ક્રિયાની અનિશ્ચિતતાના બે ઉપાયો છે. ક્રિયાના પરિણામો આપણે ધાર્યા ન હોય એવા આવી શકે અને ભૂતકાળને બદલી શકાતો નથી.
પણ ક્ષમા આપણને ભૂતકાળના બોજમાંથી મુક્ત કરે છે અને વચનો ભવિષ્યમાં કંઈક સ્થિરતા, કંઈક આધાર આપે છે. આ બંને વગર કોઈ સમાજ, કોઈ રાજકીય જીવન ટકી જ ના શકે. નહીં,
સાચી વાત. અને ફરી પેલી શક્તિની વ્યાખ્યા, શક્તિ એ માત્ર કાર્ય કરવાની જ નહીં પરંતુ સાથે મળીને કાર્ય કરવાની માનવ ક્ષમતાને અનુરૂપ છે. શક્તિ બંદૂકની નળીમાંથી નહીં પણ લોકો જ્યારે સહમતિથી એકઠા થાય છે તેમાંથી ઉદ્ભવે છે.
જો કે જેમ આપણે કહ્યું, એમના વિચારો હંમેશા સ્વીકારાયા નથી, ટીકાઓ પણ ઘણી થઈ છે. પેલું આઇકમેન વાળું પુસ્તક.
હા, આઇકમેન ઇન જેરુસલેમ પછી તો એમના પર ઘણા આરોપ લાગ્યા. ઠંડા, ઘમંડી, યહૂદી નેતાઓ પર જ દોષ નાખનાર અને પેલો અનિષ્ટની તુચ્છતાનો ખ્યાલ તો ઘણાએ એમ સમજ્યો કે તેઓ આઇકમેનના ગુણાને હળવો કરી રહ્યા છે.
અને પેલો હાઇડેગર સાથેનો એમનો સંબંધ એ પણ હંમેશા એક પ્રશ્ન રહ્યો છે. હાઇડેગર પોતે નાઝી પક્ષના સભ્ય હતા. એરેન્ટે પોતે નાઝીવાદનો આટલો વિરોધ કર્યો, એનો ભોગ બન્યા, તો પછી હાઇડેગર સાથે એમનો આજીવન બૌદ્ધિક અને અંગત સંબંધ કેવી રીતે ટકી શક્યો?
હા, એ ખૂબ જ જટિલ અને અંગત પ્રશ્ન છે. વિદ્વાનો આજે પણ એના પર ચર્ચા કરે છે, જુદા જુદા અર્થઘટન કરે છે. કોઈ સહેલો જવાબ નથી એનો.
આ ઉપરાંત શૈક્ષણિક ટીકાઓ પણ છે ને, જેમ કે ગ્રીક પોલીસનું આદર્શીકરણ.
બરાબર. કેટલાક ટીકાકારો કહે છે કે એમણે પ્રાચીન ગ્રીસના શહેર રાજ્યને રાજકારણના આદર્શ મોડેલ તરીકે જોયું, પણ એ ભૂલી ગયા કે એ મોડેલ ગુલામી પર અને સ્ત્રીઓ તથા વિદેશીઓને બાકાત રાખીને ટકેલું હતું.
અને પેલી જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેની જે કડક ભેદરેખા એમણે દોરી એની પણ ટીકા થાય છે.
હા, કે એનાથી આર્થિક ન્યાય, સામાજિક કલ્યાણ જેવા મહત્વના મુદ્દાઓ જાણે રાજકારણના કાર્યક્ષેત્રમાંથી જ બહાર રહી જાય છે.
પણ આ બધી ટીકાઓ અને વિવાદો જ કદાચ એમના વિચારોની તાકાત બતાવે છે, નહીં કે એ આપણને આરામથી બેસવા નથી દેતા, વિચારવા મજબૂર કરે છે. ચાલો હવે જતા જતા એમના વિશેની કેટલીક રસપ્રદ ઓછી જાણીતી વાતો જાણીએ.
ચોક્કસ. એક તો એ કે તેઓ ખૂબ જ ધૂમ્રપાન કરતા હતા. એમના ઘણા ફોટા છે જેમાં તેઓ હાથમાં સિગારેટ સાથે ઊંડા વિચારમાં હોય. એ જાણે 20મી સદીના બૌદ્ધિક જીવનની એક ઓળખ બની ગયું છે.
બીજું, પેલી નાગરિકતાની વાત. 1951માં જ્યારે 14 વર્ષની રાજ્યવિહીનતા પછી એમને અમેરિકન નાગરિકતા મળી ત્યારે એમણે એને પોતાના જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણોમાંની એક ગણાવી હતી. નાગરિકતા અને એની સાથે મળતો અધિકારો રાખવાનો અધિકાર એમના માટે કેટલો કિંમતી હતો એ આ બતાવે છે.
અને તેઓ લોકોને ટોકતા પણ ઘરા જ્યારે કોઈ એમને ફિલોસોફર કહે, ભારપૂર્વક કહેતા, ના, હું રાજકીય સિદ્ધાંતકાર છું. કેમ? કારણ કે ફિલોસોફી મનુષ્ય એક વચન અમૂર્ત સાથે સંબંધ ધરાવે છે, જ્યારે રાજકારણ મનુષ્યો બહુવચન નક્કર વિવિધતા સભર અને એમના સહિયારા જગત સાથે.
વાહ. અને છેલ્લે એમને કવિતા પ્રત્યે ખૂબ લગાવ હતો. તેઓ માનતા કે કવિતા એ વાણીનું એવું સ્વરૂપ છે જે સત્યની સૌથી નજીક જઈ શકે છે. ડબ્લ્યુએચ ઓર્ડિન અને રેન્ડલ જેરેલ જેવા મોટા કવિઓ એમના મિત્રો હતા.
અંતે હના એરન્ટ આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે, જે આજે આપણા બધા માટે ખૂબ જ સુસંગત છે. આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં માહિતીનો ધોધ સતત વહેતો રહે છે, પણ સાચો જાહેર સંવાદ, એટલે કે જુદા જુદા મંતવ્યો ધરાવતા નાગરિકો ભેગા મળીને અર્થપૂર્ણ ચર્ચા કરી શકે એવી જાહેર જગ્યા જાણે સંકોચાઈ રહી છે. કદાચ આપણી જાહેર જગ્યા હવે ડિજિટલ પ્લેટફોર્મ પર છે, પણ શું ત્યાં એરન્ટ જેને ક્રિયા કહે છે તે શક્ય બને છે? શું આપણે ખરેખર એકબીજા સાથે વાત કરી રહ્યા છીએ કે પછી માત્ર પોતપોતાના પડઘાખંડોમાં બોલી રહ્યા છીએ? શું આપણે એરન્ટની જેમ વિચારવાની હિંમત બતાવી રહ્યા છીએ કે પછી માત્ર માહિતીના ઉપભોક્તા કે કોઈક ટોળાનો હિસ્સો બની રહ્યા છીએ? આજના સમયમાં એક સક્રિય વિચારશીલ નાગરિક બનવાનો અને આપણા સહિયારા વિશ્વને ઘડવામાં ભાગ લેવાનો સાચો તર્થ શું છે? આ પ્રશ્ન પર વિચારવું એ જ કદાચ હના એરન્ટને યાદ કરવાની શ્રેષ્ઠ રીત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.